તારીખ 31/12/1976 શ્રી પ્રવચન સાર ગાથા 55 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 22.
માધ્યમ થાય છે ત્યારે ઉપલબ્ધ કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એ ઉપયોગ પ્રવર્તો હોવાથી મૂર્ત ઇન્દ્રિયો ઉપલબ્ધ કહેવામાં આવે છે. અને ઉપલબ્ધ એટલે એનાથી જણાવવા યોગ્ય જે પદાર્થો છે તે પણ બધા મૂર્ત છે. જ્ઞાન અમૂર્ત છે, એનું નિમિત્ત જાણવામાં જે નિમિત્ત છે, સાધન છે, તેના દ્વારા જાણે છે. એવી જે પાંચ ઇન્દ્રિયો છે તે મૂર્ત છે. મૂર્ત છે એટલે રૂપ રસ સ્પર્શ એમાં છે, અને એનો વિષય પણ મૂર્ત છે, એમાં પણ રૂપ રસ છે. ઇન્દ્રિય જ્ઞાન વાળો પોતે અમૂર્ત હોવા છતાં, જીવ તો પોતાના સ્વરૂપે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ પોતે અમૂર્ત હોવા છતાં મૂર્ત એવા પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો થકો સંયોગમાં જીવ સંસાર અવસ્થામાં કર્મના નિમિત્તે નો કર્મ એવા કર્મના ફળને શરીરને પ્રાપ્ત થાય છે. પછી કોઈ નિમિત્ત જોયો, કોઈને બે જોયો, આ તો મુખ્યપણે અત્યારે મનુષ્યને લઈને વાત છે. પંચેન્દ્રિયાત્મક શરીરને પ્રાપ્ત થયો હતો જ્ઞાતિની પ્રજ્ઞામાં બળધારણનું નિમિત્ત થતું હોવાથી જે ઉપલંબક છે આ ઉપલંબકનો વધારે ખુલાસો કર્યો. નક્તિ નીપજવામાં એટલે પર વિષયનું જ્ઞાન થવામાં બળધારણનું નિમિત્ત થતું હોવાથી એ જ્ઞાન થવામાં જે કાર્યશક્તિ છે એ કાર્યશક્તિમાં ચક્ષુઇન્દ્રિયાદિ રૂપ જોવામાં બળધારણનું નિમિત્ત છે, તેના દ્વારા એ બરાબર જોઈ શકે છે. આંધળો માણસ હોય તો એને ચાર ઇન્દ્રિય થઈ ગઈ છે એમ નથી, એ પંચેન્દ્રિય જીવ છે. પણ એની ઇન્દ્રિય ત્યાં બળધારણમાં નિમિત્ત છે નહીં. કોઈ માણસ અંધ થઈ જાય, આંખો ફૂટી જાય, તો એ પંચેન્દ્રિયમાંથી ચાર ઇન્દ્રિય વાળો થઈ ગયો છે એમ છે નહીં. એને પાંચ ઇન્દ્રિયની કાર્ય કરવાની પર્યાય શક્તિ છે, સંગની પંચેન્દ્રિય છે, પણ એને વર્તમાનમાં એની ઇન્દ્રિય બળધારણમાં નિમિત્ત થતી નથી. જે ઉપલંબક છે કોણ? એ ઇન્દ્રિય શરીર, શરીરનો અવયવ એને ઉપલંબક કહેવામાં આવ્યો છે. નિમિત્તજીને એવા તે મૂર્ત શરીર વડે, એવા ઉપલંબક છે એવા તે મૂર્ત શરીર વડે, એટલે શરીર દ્વારા, શરીરના અવયવો દ્વારા મૂર્ત એવી સ્પર્શાવી પ્રધાન વસ્તુને, પર વિષય છે મૂર્ત, સ્પર્શ આદિ એટલે સ્પર્શ રૂપ રસ ગંધ શબ્દ વગેરે સ્પર્શાદી પ્રધાન વસ્તુને, સ્પર્શ રસ ગંધ વગેરે ગુણો જ્ઞાન મુખ્ય છે, પ્રધાન એટલે મુખ્ય બીજા આનંદ ગુણ છે મૂર્ત ઉદ્ગળમાં, પણ રૂપ રસ ગંધ છે એ મુખ્ય છે. જે યોગ્ય હોય જે ઇન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ હોય, બાકી બધાને જાણે એમ નહીં, જે જણાવવા યોગ્ય હોય, ઉપલબ્ધ હોય, પ્રાપ્ત હોય એને એ જાણે છે. તેને અવગ્રહીને એટલે મતી જ્ઞાનમાં તેનો અવગ્રહ થતા એને અવગ્રહીને કદાચિત તેનાથી ઉપર ઉપરની શુદ્ધિના સદભાવને લીધે અવગ્રહથી આગળ આગળ નહીં ક્રિયા અવા ધારણા પછી શુભ જ્ઞાન યોગ રહે. આગળ આગળની શુદ્ધિના સદભાવને લીધે એ જ્ઞાનની શુદ્ધિ છે, સૂક્ષ્મની શુદ્ધિ છે. તેને જાણે છે, કોને જાણે છે? સ્પર્શાદી પ્રધાન વસ્તુને, એટલે મૂર્ત વિષયને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા અમૂર્ત એવો જીવ પોતાની શુદ્ધિ અનુસાર જાણે છે. તે કાળે જ્ઞાનની જેટલી શુદ્ધિ હોય તેટલું જાણવું એને બને છે. અને કદાચિત અવગ્રહથી ઉપર ઉપર શુદ્ધિના અસદભાવને લીધે જાણતો નથી. એ સમય સમયની યોગ્યતા છે. સૂક્ષ્મની શુદ્ધિ અશુદ્ધિની એ યોગ્યતા છે. પ્રત્યેક સમયની ભિન્ન ભિન્ન પ્રકારની છે. એક જ ચીજ ઘડીમાં યાદ આવે ને ઘડીમાં વિસ્મર થાય. એટલે કે હમણાં યાદ હતું ને પાછો ભૂલી ગયો એમ કે. કદાચિત જાણે છે અને કદાચિત નથી જાણતો, કારણ કે તે ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. જો પ્રત્યક્ષ હોય તો આવું બને નહીં. પ્રત્યક્ષ જ્ઞાનમાં આમ નથી થતું, પણ પરોક્ષ જ્ઞાનમાં ક્યારેક જાણવું થાય છે. પરાધીન હોવાથી ક્યારેક જાણવું થાય છે અને ક્યારેક જાણવું થતું નથી. જ્ઞાન પરાધીન થયું ને, તર્ક કરવા વાળા એમ કે જ્ઞાન પરાધીન થયું ને, અહીં તો સ્વાધીનપણે પરને આધીન થાય છે. તેથી એને પરાધીન કહેવામાં આવે છે. ભાષામાં શબ્દ છે
પોતાની શુદ્ધિ, પોતાની સ્પષ્ટ વાત કરે.
અને ભાષામાં શબ્દ છે એમાં શબ્દમાં ભાવ છે ને, એ તો પોતે સ્થિર બુદ્ધિએ કઈ વિચાર કરે તો સમજાયું છે. કારણ કે તે જ્ઞાન પરોક્ષ છે અથવા ઇન્દ્રિય જ્ઞાન પરોક્ષ છે. અહીં તો આ પરોક્ષ જ્ઞાન દુઃખનું કારણ છે ને હેતુથી હે છે એમ કેવું છે. એ પરોક્ષ જ્ઞાન ચૈતન્ય સામાન્ય સાથે અનાદિ સંબંધ હોવા છતાં અહીં છે આપણે લેવાનું. એવું જે પરોક્ષ જ્ઞાન ચૈતન્ય સામાન્ય સાથે આત્માને અનાદિ સંબંધ હોવા છતાં, આત્મા છે એ ચૈતન્ય સામાન્ય સાથે સ્વભાવથી સંબંધિત છે. સંબંધ છે એટલે એને એ સ્વભાવ સંબંધ છે, સંયોગ સંબંધ છે. એટલે સંબંધ કયો એટલે કયો સંબંધ, કે કોઈ સંયોગ સંબંધ થાય છે કે એમ છે? ચૈતન્ય સામાન્ય આમ તો એક અપેક્ષા એ આત્માનું જ સ્વરૂપ છે, પણ આખા આત્માને ચૈતન્ય સામાન્યનો સ્વભાવ હોવાથી ક્યારથી કે અનાદિ સિદ્ધ સંબંધ છે. એટલે સિદ્ધ સંબંધ કયો? સ્વભાવ સિદ્ધ છે ને, એટલે અનાદિ સિદ્ધ સંબંધ હોવા છતાં આ તો આત્માનું સ્વરૂપ છે. ચૈતન્ય સામાન્ય સાથે અનાદિ સિદ્ધ આત્માને સંબંધ હોવા છતાં પરોક્ષ જ્ઞાન છે તે અતિ દ્રઢતર અજ્ઞાનરૂપ તમોગ્રંથી વડે અવરાઈ જવાથી પીડાઈ ગયો છે. પરોક્ષ જ્ઞાન છે દ્રઢતર અજ્ઞાનરૂપ તમોગ્રંથી વડે એટલો અંધકારનો સમૂહ છે કે જેને દ્વારા એ જ્ઞાનના પ્રકાશનું ખુલ્લું છે તે અવરાઈ ગયું. જે કેવળ જ્ઞાનનો પુંજ છે અથવા અપરિમિત જ્ઞાન, અપરિમિત જ્ઞાન સરોવર છે આત્મા, એ ઘણા અંધકાર જ્ઞાન અંધકારના સમૂહથી ઢંકાઈ ગયું. એને અજ્ઞાન કરવામાં પણ બાકી રાખી. અત્યારે તો મતી છૂટ છે, આવરણ સહિત જ છે, પણ અવરાતા અવરાતા નિગો સુધી થોડો ભાગ બાકી રહી જાય. અને ખુલ્લું થાય તો એક સમયમાં નિરાવરણ થાય તો એક સમયમાં લોકાલોક ને ત્રણકાળ સહિત જાણે ખુલ્લું થાય તો એ અવળાય ત્યારે અક્ષરમાં આનંદ થવા માંગે એમ છે. પરોક્ષ જ્ઞાન એને ચૈતન્ય સામાન સાથે આત્માને તો અનાદિ સંબંધ છે, પોતે જીવ છે. અનંત ચૈતન્ય અપરિમિત શક્તિ જેમાં અનાદિથી રહેલી છે એમ ક્યારે નહીં લાગવી છે એમ ભાન નથી. કોઈ મદદ કરે તો થાય એમ નથી, એવી તો શક્તિ છે. કોઈ નવી શક્તિ એને આપે ત્યારે એનામાં એ શક્તિ આવે. શું કરીએ, ઈશ્વર એવી શક્તિ આપશે ત્યારે અમે એવું કામ કરી શકશું. અથવા ઈશ્વર એવી બુદ્ધિ આપશે, ઈશ્વર એવું સુધારશે એમ સામાન્ય રીતે પ્રચલિત પણ કહેવામાં આવે છે.
પણ ઈશ્વર આપશે લઈ લીધે છે, શું થશે?
અહીં તો કહે છે ભાઈ, તારામાં જ ઐશ્વર્ય છે, એવું ઐશ્વર્ય તો તારામાં જ છે. એનો વ્યવહાર વચન એ રીતે કરવામાં આવ્યો છે. ખરેખર એમ એ ચૈતન્ય સાથે આત્માને અનાદિશીર સંબંધ હોવાથી ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, પાર નથી એવું જ્ઞાન શક્તિ એમાં રહેલી હોવા છતાં, અપાર જ્ઞાન શક્તિ રહેલી હોવા છતાં, અતિ દ્રઢતર જ્ઞાન રૂપ તમો ગ્રંથિ વડે અવરાય જવાથી પરોક્ષ જ્ઞાન બિડાઈ ગયો. અવરાય જવાથી બિડાઈ ગયો છે એવો આત્મા પદાર્થ ને સ્વયં જાણવાને અસમર્થ હોવાથી, સ્વયં અસમર્થ છે, બીજાને લઈને અસમર્થ છે એમ છે, અજ્ઞાન થી એ બિડાઈ ગયો છે એમ કહે છે. કર્મ થી બિડાઈ ગયો છે, કોઈ એને ઢાંકી દીધો છે એમ નથી. એમ દીધું ને, અતિ દ્રઢતર અજ્ઞાન રૂપ તમો ગ્રંથિ થી પોતાના તીવ્ર અજ્ઞાન ને લઈને પોતે પોતે પોતાને નુકસાન કર્યું, પોતાની દુર્દશા પોતે કરેલી છે એમ કહે છે. કામના બોજામાં નુકસાન કર્યું ભાઈ, કામના બોજામાં નુકસાન કર્યું. ગીતામાં પોતાનું આવે છે, પોતે જ પોતાનો શત્રુ છે, પોતે જ પોતાનો શત્રુ છે એનો અર્થ આ છે કે પોતાના અજ્ઞાન દ્વારા પોતે પોતાને નુકસાન કરે છે, પોતાની શક્તિનો ઘાત કરે છે, એટલે આત્મઘાત કરે છે, તેથી એને પોતે પોતાનો શત્રુ કહેવામાં. માને અનિપાદમાં પણ ખરા થશે છે, અથવા છે કે નહીં
અનિપાદ
જેવું છે, અનિપાદ થી વધારે છે. અનિપાદ તો એક વખત મરણ કરે પણ બહુ સરસ વિશે ભાષા તો સાદી છે, એમ કે રાગ થી એકત્વ હોવાની લીધે એ સમય હોય કામ મારું સમૃદ્ધિ કારણે જાણેલા પોતે રાગ થી એકત્વ કરતો હોવાને લીધે મિથ્યાત્વ અવૃત્તિ પ્રમાદ પ્રસાય અને યોગ એમાં જે અધ્યવસાન છે એમાં એકતા કરે છે, અને એને લઈને એને નવા રાગ દ્વેષ એનું જે કારણ થાય અધ્યવસાન છે આશ્રમનું કારણ દીધું
બરાબર,
એને લઈને નમો કરવો મને એને લઈને સંસાર કર્મ લઈને નવકર્મ ને નવકર્મ ને લઈને સંસાર આમ જીવન છે. ભેદ જ્ઞાન ના અભાવ ને લીધે આમ થાય છે, એક કારણ લીધું છે. આમ થવાનું કારણ ભેદ જ્ઞાન કરતો આ રાગ છે ને આ જ્ઞાન છે એટલે આત્મા છે વિજ્ઞાન કરતો
આ બંગલો મારો છે, આ બંગલો મારો નથી, એનું તો વિજ્ઞાન કરે છે.
વિજ્ઞાન કરે છે કે જે મારો છે એની સાથે
વિજ્ઞાન
કરે છે. આત્મા સાથે અભિજ્ઞાન કરે, તારું સ્વરૂપ છે એનાથી અનંત, એમાંથી તારું હોય તો તારામાંથી જાય નહીં, તારું હોય તો તારી પાસેથી જાય તો એ તારું રહેતો દિવાળ કાઢે છે ને. મૂડી ગઈ, મકાન ગયા એનો અર્થ એનો હોય તો જવા દે નહીં, જુએ છે એમ જાય છે એમ કહેવાય છે ને. જાય છે હું તો જ્યાં છે ત્યાં
ધ્યાન,
પણ એને મમત્વ કરવાનો પણ અધિકાર રહેતો. અહીં તો એ મમત્વ કરે છે અજ્ઞાન ભાવે, બોલું તો મમત્વ કરવાનો એને અધિકાર રહેતો. એને અનુભવ કરવો કે સુખ છે કે ઘરના પરિવાર માંથી કોઈ એક સભ્ય આયા પૂરું થતા બીજે સ્થળાંતર કરે છે, કોઈ ભરી જતું નથી પણ સ્થળાંતર કરે છે, ક્ષેત્રાંતર જીવન થાય છે, અને ત્યાર પછી એને મમત્વ કરવાનો મમત્વનો વિષય રહેતો નથી. એના સંયોગમાં એ મમત્વનો વિષય ઉપસ્થિત ન હોવાથી એને સુખ થવું જોઈએ એમ કેવું છે, એને તો દુઃખ થાય. એમ એને સંયોગમાં સુખની કલ્પના કરી હતી, યોગમાં એને દુઃખની કલ્પના આવ્યા વિના અને ભૂલવું છે બે વાત બનવાની. વસ્તુ જ્ઞાન દ્વારા વસ્તુ જ્ઞાન દ્વારા એને એ જાણવું જરૂરી છે પોતાના સુખ માટે, કે જગતના તમામ પદાર્થો ભિન્ન છે અને પોતાથી ભિન્ન એવા પદાર્થોમાં પોતાપણો કરતા સુખ થાય એ વસ્તુના સ્વરૂપમાં. આમ પ્રમાણિક માણસ એમ કહે કે બીજાની ચીજને આપણે આપણી કહેવાય કે કરાય, છાની માની કરવામાં આવે તો ચોરી છે અને ખુલ્લાપણે કરવામાં આવે તો લૂંટ છે ને. બીજાની ચીજ જો બળાત્કારથી લઈ લઈએ તો લૂંટ છે અને છાની માની લઈ લઈએ તો ચોરી છે. ચોરીને લૂંટ કરવા જેવી એ તો પ્રમાણિક માણસ સમજી શકે. તો અહીંયા કે છે બીજાની ચીજ છે એને તું બળાત્કારથી તારી કરે છો, બીજી ચીજને તું બળાત્કારથી પોતારું કરે છો, તો એ કુદરતના નિયમમાં એ ઉઘાડી લૂંટ છે. આમ છે એટલે તો ખ્યાલ નથી આવતા. હા એ તો એ સુર ન બની શકે, એને તો એ વાત સહન પોતાના આત્મહિત અર્થે વિચારવી. શું કે છે કે દ્રઢતર દ્રઢ જ્ઞાન નહીં પણ વધારે દ્રઢ જ્ઞાન, દ્રઢતર એટલે વધારે દ્રઢ એવા જ્ઞાન દ્વારા દ્રઢતર વધારે દ્રઢતર એટલે દ્રઢ, વધારે દ્રઢ, સૌથી દ્રઢ,
મોટી
ત્રણ તબક્કા છે ને એમાં વધારે દ્રઢ જ્ઞાન થી સૌથી દ્રઢ લેવું તો દ્રઢતમ ને અજ્ઞાન રૂપ તમો ગ્રંથિ દ્વારા, એટલે અંધકારના સમૂહથી પોતે અવળાઈ ગયો હોવાથી સ્વયં જાણવાને અસમર્થ છે, પોતે પદાર્થને સ્વયં જાણવાને અસમર્થ છે, પોતાની શક્તિ હણાઈ ગઈ છે અને પોતાની શક્તિ હણાવાથી ઉત્પાદ અને અનુપાત પરપદાર્થોરૂપ સામગ્રીને શોધવાની વિગ્રતાથી અત્યંત ચંચળ તરળ વસ્તુ થતું જ્ઞાન અનંત શક્તિથી ચ્યુત થતું થયું હોવાથી અત્યંત વિકલપ વર્તતું હતું કે ગભરાયેલું દુઃખી ખેતખીન વર્તું શકું મહામોહમલ જીવતો હોવાથી જીવતો મોહ જીવતો છે એમ કહે મહામોહમલ જીવતો હોવાથી પર પરિણતિનો એટલે પરને પરિણમવાનો અભિપ્રાય કરતો હોવા છતાં બીજાને બીજાને અનુકૂળ કરવું બીજાને રાખવું બીજાને સાચું ટકાવવું પદે પદે છેતરાતું થકું ડગલે ડગલે છેતરાતું થકું એવું જ્ઞાન એમ કે એ વાત સાચી નથી પોતે ધોખા મારી ગયો પરમાર્થે અજ્ઞાન ગણાવવાને યોગ્ય છે એવું જે જ્ઞાન છે એ વાસ્તવિક રીતે તો અજ્ઞાન નું સ્વરૂપ જયારે જી ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ઇન્દ્રિય સુખ ની અભિલાષા રાખે છે ત્યારે એના અભિપ્રાયમાં પર પદાર્થ ને પોતાની ઈચ્છા અનુસાર પરિણમવાનો અભિપ્રાય અને પ્રવૃત્તિ થાય છે એનું અજ્ઞાન છે કેમ કે વસ્તુની સ્થિતિ એમ છે વસ્તુ સ્વરૂપ બીજી રીતે છે લાંબુ વાક્ય છે પરોક્ષ જ્ઞાન ચૈતન્ય સામાન સાથે આત્માને અનાદિસિદ્ધ સંબંધ હોવા છતાં જે અતિ દ્રઢતર જ્ઞાન રૂપ તમો ગ્રંથિ વડે અવરાઈ જવાથી બિડાઈ ગયો છે એવો આત્મ પદાર્થ તે સ્વયં જાણવાને અસમર્થ હોવાથી પરોક્ષ જ્ઞાન છે તે ઉપાત અને અનુપાત ઉપાત એટલે મેળવેલા જે પ્રાપ્ત સંયોગ રૂપ થયા હોય અને સંયોગ રૂપ ન થયા હોય એને શોધવાની પ્રાપ્ત કરવાની ભોગવવાની મેળવવાની સાચવી રાખવાની જાળવી રાખવાની વધારવાની વ્યગ્રતામાં પડે છે એ આકુળતામાં પડે છે એ સંબંધીની ઉપાધિને ધારણ કરે છે ને ઉપાધિ આ જીતનું આપણને મળ્યું છે એમાંથી કાંઈ ઓછું ન થાય તો સારું જે મળ્યું છે એમાં દિવસે દિવસે વૃદ્ધિ થાય તો એ દાપણ ગણવામાં આવે છે દાપણ ગણવામાં આવે છે દીર્ઘ દ્રષ્ટિ છે દીર્ઘ દ્રષ્ટિ છે એને ધન સંપન્ન સંચય કર્યો છે એને વૃદ્ધાવસ્થામાં કામ આવશે કાલનો વિચાર કર્યો છે ને પરમ દિવસ નો વિચાર કર્યો એના જેવી વાત કોઈ એમ કે ભાઈ આપણે સાંજનો વિચાર કરો કાલનો કાંઈ પછી વિચાર જ કરવો નથી કે છે કે તારો સાંજનો વિચાર પણ બરાબર પૂરેપૂરો વિવેક વાળો છે વિવેક શૂન્યતા છે હું અનાદિ અનંત છ તો અનંતકાળ સુધીનો તારે વિચાર કરવો જોઈએ એમ છે આ ટ્રેનમાં મુસાફરી કરે છે બે દિવસની મુસાફરી હોય તો એક ટંકનો ભાગ લઈએ કે ત્રણ ટંક હોય તો ચારે ચાર છે ત્રણ ટંક ખાવું તું ને હાથ ટંકનું લીધું તો અહીંયા હાથ ટંક માટે એક ટંકનું કેમ એને ફેર ફેર ની ચોખ્ખી વાત છે કેટલી ચીજો લીધી છે નાનામાં નાની યુનિવર્સિટી બધું કામ કરવામાં એમાં પછી મુખવાસ જોશે એની તૈયારી હોય બે ત્રણ મુખમાં શું મળે, એમાં કઈ બહુ વાંધો આવી જાય
નહીં.
પણ તકલીફ ભોગવવી શા માટે? જેમ તને પૂરા સુખનો અભિપ્રાય છે તેમ અધૂરો અધૂરા સુખનો અભિપ્રાય છે. આ તો શું સૂચવે છે દ્રષ્ટા? કે જીવને પૂરા સુખનો અભિપ્રાય એને અધૂરું પાલક તો જ્યાં પર ઉપર દ્રષ્ટિ છે ત્યાં પણ એને પૂરું જોઈ છે અને પૂરું કોઈનું પડતું નથી. એટલે કોઈની સામગ્રી મેળવવાની વિગ્રતા કદી પણ વિરામ પામતી આ પરિસ્થિતિ છે. અનાદિથી જ સંબંધ હોવા છતાં જે અતિ દ્રઢતર અજ્ઞાન રૂપ તમો ગ્રંથિ વડે અવરાય જવાથી ગિરાઈ ગયો કલ્પના કરી છે, એ કલ્પનાને લઈને તીવ્ર અજ્ઞાન અંધકારમાં એ જ્ઞાન ગિરાઈ ગયું. એવું જ્ઞાન સૂર્યનો સ્વભાવ હોવા છતાં, એનું સામર્થ્ય હોવા છતાં તદ્દન જાણે એનું જ્ઞાન મેળવી ગયું છે. તમે ચંદકાર ગ્રંથિ એટલે ગાંઠ, તમે ચંદકાર અજ્ઞાનરૂપ તમો ગ્રંથિ અંધકારમાં દિશા ચૂકતી નથી કે કઈ બાજુની ચાલીઓ તો ઘર આવે. એમ અજ્ઞાનંધકારમાં જીવને પોતાનું સુખ ક્યાંથી મળે, ક્યાં પોતાનું સુખ છે, ક્યાં પોતાનું હિત છે, ક્યાં પોતાનું અહિત છે, એની શું પડે એ અંધકારની ઉપમા આપવામાં આવનાર અંધકારની ઉપમા છે. જ્ઞાન તો છે પણ જ્ઞાન વિપરીતપણે કામ કરે છે, એટલે વિપરીત દિશામાં ભંગી જાય છે, તેથી એને અંધકાર ગણવામાં આવે. અવસ્થા હોય ત્યાં શું બોલાય છે આને? ત્યાં બધું અંધારું છે, અંધારું છે એટલે એને યોગ્યપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને ખબર નથી. એમ પોતાને શું કરવું યોગ્ય છે, શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એને ખબર નથી, એટલે એને અંધકાર અંધારું જવામાં આવી. પોતાના પોતે જ સાચો દેવગુરુ છે એની અભક્તિ કરે, બારમા સાચા દેવગુરુની ભક્તિ કરે તો એ વાત એની સાચી વાત સાચી છે. દેવગુરુના સ્વરૂપની ખબર ક્યારે પડે એને? એ આત્માને બતાવનાર છે એમ આત્માને જોવે ત્યારે એને શું કહેવા માંગે છે એની ખબર પડે, નહીં તો ખબર પડે એવું કોણ ભક્તિ કરે? કરનાર કોણ છે, કેવો છે? હું ધીરુભાઈ અને હું ભગવાનની ભક્તિ કરનારો. ભગવાન ના પાડે છે તું મારી ભક્તિ કરનારો છું એમ હું માનતો નથી. કે ઘણું કીધું માને નહીં, તમારી વાત હતી પણ અમારે ફેરફાર કરવો નથી. આત્માનો ઉપર આપો છે એમ કહેવાય. ભાઈ આવે તો છે, સાંભળે તો છે, પરોક્ષ જ્ઞાન છે એ સ્વયં બિરાડી જવાથી જાણવા ઉપલબ્ધ અને અનુપલબ્ધ ઉત્પાદ ને અનુપાત નો ઉત્પાદ પ્રાપ્ત થયેલા અને નહીં પ્રાપ્ત થયેલા મેળવેલા આ ઇન્દ્રિય મન વગેરે એને મળેલા છે. પણ આંખ હોવા છતાં પ્રકાશ ન હોય તો દેખાય નહીં, તો એ પ્રકાશને મેળવવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રિયાદી પદાર્થો અને નહીં પ્રાપ્તિ એવા પ્રકાશ વગેરે પદાર્થો એને શોધવાની વ્યગ્રતાથી અત્યંત ચંચળ છે, એકદમ અસ્થિર છે. જ્યાં ઘણી ચંચળતા છે ત્યાં તે સંબંધી નું દુઃખ ઉત્પન્ન થયા વિના રહે નહીં. આમ છે, ઉપયોગ ની ચંચળતા એ વિશેષ દુઃખ ને સૂચવે. આ લોકો માળા ફેરવે છે, માનું છે, એના માણસ નવરા પડે. આપણે નવરા હોય ત્યારે માળા ગણવી, એનો અર્થ શું છે કે ઉપયોગ અનેક વિષયમાંથી કોઈ એક વિષયમાં લાગે ત્યારે ચંચળતા ઘટે. આ ધ્યાનના જે પ્રયોગો છે ને, શારીરિક પ્રક્રિયા સાથેના પ્રાણાયામ છે, એ સિવાય બીજા યોગના જે પ્રયોગ છે જેમાં શરીર અને મન સાથે ઉપયોગને જોડવામાં આવે છે, શ્વાસોશ્વાસની જે ક્રિયા છે પ્રાણાયામમાં, શ્વાસ ધીમે ધીમે લીએ પછી એકદમ સંગ્રહ, પછી બધા મૂકે રેચક વગેરે છે, તો એની અંદર એનો ખ્યાલ છે, ઉપયોગ છે એ બાજુ રોકાય છે. એટલે ઉપયોગની બીજા અન્ય વિષયોમાં જે ચંચળતાથી જવું આવું થાય છે એ ઘટે છે. ચંચળતા ઘટે છે ત્યારે એટલું એને દુઃખની તીવ્રતા પણ ઘટે છે, મનતા થાય છે, એને પછી ત્યાં ધ્યાનનું સુખ કહેવામાં આવે છે. પણ એ આત્મધ્યાનનું સુખ છે, આત્મધ્યાનનું સુખની જાતિ કોઈ જુદી છે. પણ એ રીતે ભૂલ થાય છે સુખની. અહીંયા તો કહે છે કે પર પદાર્થને શોધવાની વિગ્રતાથી અત્યંત ચંચળ અને અસ્થિર વર્તતું થતું જ્ઞાન પોતાની અનંત શક્તિથી ચ્યુત થયું હોવાથી, એટલે પોતે હીન શક્તિવાળું થયું હોવાથી અત્યંત વિકલ્પ વર્તતું થતું મૂળ શબ્દ રાખ્યો છે. ગુજરાતીમાં એનો પ્રયોગ ઓછો છે, સંસ્કૃતમાંથી રાખ્યો છે. આકુળ વ્યાકુળ થઈ ગયું છે. આપણે આકુળ કહીએ છીએ, આકુળ વ્યાકુળ કહીએ છે ને, એ વિકલવ માંથી વ્યાકુળ અપભ્રંશ છે. પોતે ઘણું વ્યાકુળ પણ વર્તું થતું આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ જોઈએ 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 ને સવાર થી સાંજ સુધી 24 કલાક જોઈએ જોઈએ ને પર સાધન, સુખના સાધન, ઇન્દ્રિયના વિષયભૂત સાધન જોઈએ જોઈએ ને જોઈએ, એમાં ઘણી આકુરતા થઈ રહી.
24 કલાક
લાચારી લાચારી ને અમે લોકો એટલું તો બુદ્ધિથી એ સમજે છે, કોમન સેન્સ જેને કહીએ, કે સંતોષી સુખી છે. સંતોષ એનો અર્થ શું છે કે વધુ જોઈએ એમ નહીં, આટલું મળી ગયું કે બસ હવે કઈ જૂઠવું જૂઠવું નથી એવો સામાન્ય વિકલ્પ છે એને પણ લોકો સુખી ગણે. જેને સ્વરૂપ આશરે કોઈ અન્ય પદાર્થની જરૂર દેખાતી નથી, ઘટપણમાં પૈસાની જરૂર પડશે એની ઉપાધિ અત્યારથી કરી કરીને અત્યારથી દુઃખી થાય છે, કાલ કેમ પડવાની છે તો ખબર છે. બધાને ઘટપણ આવે જ છે એવું તો કઈ છે, પણ એવું કોણ માનીને બેસી. તું અનંતકાળ રહેવાનો છું એની તૈયારી નું શું, એનો તો કોઈ વિચાર ચિંતા કરવામાં આવતો. ઘણા આકુલ વ્યાકુલ પડેલા, શાંત દેખાય પણ જરાક શું કેવાય પૂંછડી દબાય તો ફૂંફાળો કેવડો મારે. આ સર્પ પડ્યો હોય પૂંછડી દબાય તો સીધો 3 ફૂટ ની ફેર માંડે. ભારેલો અગ્નિ એટલે કઈ અગ્નિ નથી, અગ્નિ ભારેલો હોય અને ઉપર રાખ વળી ગઈ હોય ભારવામાં આવે છે કદાચ ચૂલામાં ઉપર રાખ નાખી દેતા ઓલભાઈ ની ઉપર રસોઈ કરી હોય હાંજે એમની પાસે એમને પ્રજ્વલિત જ હોય અંદર, એટલે કઈ અગ્નિ નથી એમ છે ને. બરાબર અગ્નિ નું અસ્તિત્વ ત્યાં છે. અત્યંત આકુલિત થઈને વર્તતું થતું જ્ઞાન પોતાની અનંત શક્તિથી ચ્યુત થઈને વર્તે છે. મહામોહમલ જીવતો હોવાથી આત્માને મહામોહમલ, મોહમલ એટલા માટે કીધું છે, મલને જેમ તાકાત શક્તિ હોય છે બલભલાને પછાડી દે છે એમ અનંત શક્તિ વાળા જીવને અનંત શક્તિના ધણીને એને
મહામોહ
કંટ્રોલ કરી લીધો છે, કાબુમાં કબજે કર્યો છે એને લઈને, એથી એને મહામોહમલ કહેવામાં આવે છે. એ જીવતો હોવાથી પરપ્રણતિનો અભિપ્રાય કરતો હોવા છતાં બીજાને હું આમ કરી દઉં, બીજાનું આમ કરી દઉં, બીજાને આમ કરી આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, એવો જે એનો અભિપ્રાય છે એમાં એ પગલે પગલે છેતરાય છે. એક છળીના બે ટુકડા કરવાની શક્તિ એ આત્માને અધિકારની વાત છેતરાય છે એમ કહે છે. ભલે ઘણી ચતુરાઈનો દાવો કરતો હોય કે અમારામાં બુદ્ધિ ઓછી કાંઈ નથી, અમે કાંઈ ઓછી બુદ્ધિ વાળા કે અક્કલ વગેરેના નથી, પણ કહે છે કે ભાઈ પગલે પગલે છેતરાઈ જાય, એક એક પગલે છેતરાય, પદે પદે છેતરાતું થતું પરમાર્થ અજ્ઞાન ગણાવવાને યોગ્ય છે. પરમાર્થ ના પ્રકરણ એને ઘોર અજ્ઞાન કહેવામાં આવ્યું છે. એ જીવ અજ્ઞાનમાં પોતાનું અહિત હિતનું કરે છે કે 84 લાખ યોનિમાં પરિભ્રમણના દુઃખને સેવવાનો અત્યારે ઉપાય કરે અને નિગોદમાં અનંતકાળ રહેવાની તૈયારી કરે, એટલે એને અજ્ઞાન જ ગણવાને યોગ્ય છે. કેટલું નુકસાન, કોઈ સારું નુકસાન એમાં છે નહીં. જન્મના રોગના મરણના અનેક પ્રકારના આકુલતાના દુઃખ છે બધા, એટલે આકુલતા એટલું દુઃખ. કૂતરાને પકડે છે ને આંખાથી પકડે છે, ઘણી ઘણી જુદી જુદી પદ્ધતિ અત્યારે તો કરે છે, પણ એ પકડાય છે એને ખબર પડે છે કે હું પકડાનો, પછી જે તરફડિયા મારે છે બટકા ભરે બટકા ફરે, આતુરતાથી બટકા ફરે છે ને, નાક પડી જાય, લોહી આયલા જાય, પણ એને બધું ખબર છે. સાણસાએ મને પકડ્યું છે, પકડનાર ને જો તો મને સાણસાને બટકા ફરે તો કઈ એમ કઈ એમાંથી મુક્ત થઈ શકે એવું નથી. એમ જીવ છે એ વર્તમાન નિમિત્તો ને જોવે છે, પણ એ જે સુખ દુઃખ ના સંજોગો છે એ તો અનુકૂળ પ્રતિકૂળતા ના, એ તો એના શુભાશુભ પરિણામ ના ફળ છે. એને તું બધા ભરે છો, તરજોડ તો એની આરે કરે છે ને, આને આગો કાઢો ને આને પાછો લાવો અને આગળ લાવો ને આને દૂર કરું, પણ તારા પરિણામ ને તું જોતો. અને એ શુભાશુભ પરિણામ જેનાથી મટે એવા ઉપાય ને પણ વિચારતો, એ છે કે ડગલે ને પગલે છીતરાતું થતું જ્ઞાન, પરમાર્થ અજ્ઞાન ગણાવવાની ઉમેદી છે. વાસ્તવિકપણે તો એ ઘોર અજ્ઞાન છે, તેથી તે હે છે એનું ઉપાદેય પણ જરા પણ છે. અજ્ઞાન હોવાથી હે છે, મથાળું બાંધ્યું છે ને, નિંદે છે અહીંયા. ઇન્દ્રિય જ્ઞાન છે તેને અહીંયા નિંદવામાં આવ્યું છે, કે તેને જગત ઇન્દ્રિય સુખના કારણભૂત અને સાધનભૂત માને. જે સુખનું સાધન છે, લોકો જેને સુખનું સાધન કહે છે, એવું ઇન્દ્રિય જ્ઞાન છે દુઃખનું સાધન હોવાથી એને એનું ઉપાધિપણું, એને સાચવવું, એને જાળવવું એ વાત રહેતી. જ્ઞાનમાં તો જ્ઞાનની શક્તિ છે ત્યારે જ્ઞાન પરિણમે છે ને. જો આત્મામાં જ્ઞાન શક્તિ ન હોય તો એ જ્ઞાન શક્તિનું પરિણમન ક્યાંથી હોય? એ પરિણમન જ આત્માની જ્ઞાન શક્તિ ને ગાયક
રહે.
પોતાના સ્વભાવને ભૂલે છે, એટલે પર સાધન ને મેળવવાની વ્યગ્રતામાં પડે છે. એના કાર્યક્ષેત્ર ની બહાર ની વાત છે એમ એને જાણવું જોઈએ. આમાં મારો અધિકાર નથી, થવું હોય એમ થાય, એનો એની ઈચ્છા ને અનુકૂળ થાય છે એમ છે. એની ઈચ્છા ને અનુકૂળ નથી, અને ડાક્ટર ની ઈચ્છા ને અનુકૂળ પણ એ નાની. તો એમ કે છે, જુઓ ભાઈ, આ શરીર ઉપર મારો અધિકાર નથી. બીજા જે શરીર ના રાગી છે એમ કે આમ કરવું જોઈએ, આમ કરવું એમ કરો, થઈ શકતું હોય તો નો સવાલ છે ને. શું થઈ શકે છે જીવથી, શું થઈ શકે છે અને શું જીવથી નથી થઈ શકતું, એ જ્ઞાન એને ચોક્કસ રાખવું જોઈએ. એટલે એ જ્ઞાન ને એને વળગી રહેવું જોઈએ, એટલી વાત છે. પ્રયત્ન કરવો. નાન્ય તો એ સુગંધી નું પણ જ્ઞાન શું છે, બીજું કઈ શું નથી. પ્રત્યેક ઉદય ના કાળમાં ભેજ્ઞાન કરવું એમ શા માટે કહેવામાં
આવ્યું?
ભગવાન નો ઉપદેશ તો એ છે કે ભેદ જ્ઞાન થી સિદ્ધ થવાય છે એમ.
જરૂર
સમ્યક દર્શન તો થાય છે જ એમ કહેવાની જરૂર રહેતી નથી. આત્મા કહું પડે કે આખને મૃત્યુ આવે આખને એને એને એનાથી હું ભિન્ન જ્ઞાન કરું છું. એ પ્રયત્ન તો એનો સતત દરેક વખતે ચાલુ હોવો. જો એને ખરેખર ભૂલ પડવું હોય એટલે છૂટવું હોય તો દ્રવ્ય ને ભાવે ભાવે છૂટે તો દ્રવ્ય છૂટે ને. ભાવે ભિન્ન પીડ્યા વિના ભાવ મુક્તિ વિના દ્રવ્ય મુક્તિ થાય તો બની શકે. હું વેદના તો પરથી ભિન્ન ભણા નહીં ચાલુ છે. એ સ્વરૂપ ના આશ્રય નો પ્રયત્ન છે. વેદ જ્ઞાન કહો કે સ્વરૂપ ના આશ્રય નો પ્રયત્ન કહો બે છે. ભાવાર્થ ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત સ્થૂળ ઇન્દ્રિય ગોચર પદાર્થોને જ્ઞાન ના સાયુક્ષણિક ઉઘાડ અનુસાર જાણી શકે. ઇન્દ્રિય જ્ઞાન નું જે જાણવાની શક્તિ છે એ કેટલી કે ઇન્દ્રિયોના નિમિત્તે નિમિત્ત ચિંતાનો સદભાવ હોય ત્યાં સુધી મૂર્ત અને સ્થૂળ ઇન્દ્રિય ગોચર જે પદાર્થો છે એ તો મૂર્ત છે. વળી સ્થૂળ ઇન્દ્રિય ગોચર છે સૂક્ષ્મ હોય તો પણ એ જે મૂર્ત પદાર્થો જણાતા જેમ કે કોઈ ગંધને આંખ દ્વારા જોવા માંગે તો એને જોઈ શકે નહીં. એ તો સ્થૂળમાં સ્થૂળ પદાર્થો હોય તે આંખ દ્વારા જણાય. પણ સ્થૂળ છતાં સૂક્ષ્મ હોય તો આંખ દ્વારા જણાય નહીં પણ એ કાન દ્વારા સંભળાય છે અને સ્થૂળ સૂક્ષ્મ કહે છે. એને બધા ભેદ સ્થૂળ 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 સૂક્ષ્મ સ્થૂળ સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મ ને સૂક્ષ્મ સૂક્ષ્મ છ ભેદ છે. તો એ વાત સૂક્ષ્મ પદાર્થોને તો એ ઇન્દ્રિયથી જાણી શકાતા નથી પણ થોડી સૂક્ષ્મતા પકડે તો પણ એમાં ફરક પડતો જાય છે. શું કહે છે કે ઇન્દ્રિયગોચર પદાર્થને જ્ઞાનના સાયુક્ષમિક ઉઘાડ અનુસાર જે તો પ્રકારનો સૂક્ષ્મ હોય તે અનુસાર એનું જાણવું થાય છે. એક જ પ્રકારે જાણવું થતું નથી. અનુસાર એને એ જાણી શકે છે અથવા એટલી જ એની મર્યાદા છે ને એથી વધારે એની મર્યાદા નથી જાણવાની. પુરુષ એવું તે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયો પ્રકાશ આદિ બાહ્ય સામગ્રીને શોધવાનું વ્યગ્રતાને લીધે અતિશય ચંચળ અથવા ક્ષુબ્ધ છે. આ ખળભળાટ ઘણો છે એમ કે જ્ઞાનમાં દોડાયેલું જ્ઞાન છે વલોવાઈ જાય છે જ્ઞાન એમ કે જયારે ઇન્દ્રિય દ્વારા પ્રવર્તે છે અને અન્ય સાધનને શોધવાની મેળવવાની પ્રાપ્ત કરવાની આકુલતામાં પડે છે ઉપાધિમાં પડે છે ત્યારે તે ઘણું ચંચળ અને ક્ષુબ્ધ થઈ ગયેલું છે પીંજાઈ જાય છે ધીરે ને તો દહીંના ટુકડા ટુકડા થાય અને છાશ કહેવામાં આવે છે. એમાં જ્ઞાન છે એ પીંજાઈ જાય છે તાત ને તાતનો એનો પીંજી નાખવામાં આવે છે. ભૂકે ભૂકે મારે શરીરને તો એને એમ થાય કરે નિર્દય રીતે કાંઈ માર મારવાનો હોય હે કોઈને ભૂકે ને ભૂકે માર્યા જ કરે હે એમ કે છે કે ક્ષણે ક્ષણે આ જ્ઞાન ને ઓલો પિંજારાનો ધોકો છે ને પિંજી નાખે. સ્વર સાધનની વ્યગ્રતાના આ પરિસ્થિતિ છે. બીજ નથી આ વસ્તુની સ્થિતિ આમ છે એને જ્ઞાન કરવું આમ થઈ રહ્યું છે એને ટેવાઈ ગયો છે એટલે ખબર પડતી નથી. જ્યાં જે તે જે પરિસ્થિતિમાં રહીએ છીએ અહીંયા ટેવાઈ જાય છે. સુગંધ માણસ આવે મનસુખભાઈ એમાં કેમ રહેતા છે આટલા તો એમ થાય ટેવાઈ ગયા હતા તો ભાઈ એમાં કાંઈ નથી સાધારણ થઈ ગયું.
વાત આપણે
કેટલી ગંદકી હોય, એટલી બધી ગંદકી હોય, ગટર ખાલી થાય છે. સારા માણસો તો એમ કે કઈ રીયે તો માણસ માંદો પડી જાય, સાંજે જ માંદો પડે એમ કે જિંદગી પર ત્યાં રહેતા હોય, ક્યાં જન્મ ને ક્યાં મર્યા હોય આખી જિંદગી. આજ ઘણો દુખી થાય છે તો પણ એ દુઃખ થી કહેવાય ગયો. આ પરિસ્થિતિ એક વિચાર ના રાગ ના એકત્વ ના પરિણામ માં અનંત દુઃખ છે. થોડું છે દુઃખ નહીં, પણ અનંત
કરવાની શક્તિ.
એ તો ચૈતન્ય વજ્ર છે ને, આત્મા છે એ ચૈતન્ય વજ્ર છે. એની શક્તિ તો એનામાં ઘણી ભરેલી છે. એનો કઈ નાશ થાય નહીં, દુઃખ પડે એટલે એનો નાશ થઈ જાય એમ છે. શક્તિ નો ભંડાર એવો ને એવો રહીએ છે, એમાં તો શક્તિ ઓછી થતી નથી. આ એક બહુ સુંદર વાત છે. જો એને એને દ્રષ્ટિ મૂકે તો નિરાંતે થોડુંક શાંતિથી વિચારણા માં ઉતરે તો બધી ખબર પડે. એને જે આ શાસ્ત્રકાર જે કહેવા માગે છે એની ઝાંખી થાય એવું છે, પણ થોડું જ્ઞાન મનમાં ચંચળતા ઘટાડે આ લક્ષ્ય. સ્વરૂપના સંશોધન અર્થે થોડીક પણ ચંચળતા એની ઘટે તો આ નાસ્તિકો એને તરત દેખાય રહી છે, કેમ કે મોજૂદ છે એકદમ. એના પરિણામમાં સ્થૂળપણે મોજૂદ છે એટલે તરત દેખાય રહી છે. સ્વભાવે મોજૂદ છે પણ એ સૂક્ષ્મપણે મોજૂદ છે, અને વિવાહ છે એ સ્થૂળપણે મોજૂદ છે. નથી દેખાય હું કાંઈ નથી, પણ એટલી ચંચળતામાં પડ્યો છે કે એને સ્થૂળ વિષય પણ જ્ઞાન ગોચર થતો અનુભવમાં આવી રહેલો એવો સ્થૂળ વિગ્રતાનો પ્રકાર એ પણ એને જાણવામાં આવતો. એ તો કઈ દુઃખ લાગતું નથી, મજા કરીએ છીએ એમ કે છે. કેમ છો કે ભાઈ લેડ માં છે પોતાના સ્વરૂપ ને સ્વભાવ ને ભૂલીને પ્રતિ પર્યાય પદે પદે એટલે પર્યાય પર્યાય વ્યગ્રતામાં જ એકાંતે પડેલો. વિગ્રતા કરે છે ત્યારે પણ જે વિગ્રતામાં રહેલું જ્ઞાન છે એમાં પણ એક શક્તિ છે કે જો કોઈ એને નવો સંસ્કાર આપે તો જો ભાઈ તું જે રસ્તે ચાલે ચાલ્યો જા છો ત્યાં તો મોટી મોટી ખાઈઓ આવવાની, જરાક ધીરો થા અને સંભાળ જરાક એમ કે તો એનો ચીતવાનો સ્વભાવ છે. બરાબર વિચારીશ ની સ્થિતિમાં વિગ્રતાના કાળમાં પણ પાછો ફરે, પાછો ફરવા ધારે તો પાછો ફરી શકે એ પૂરેપૂરો રૂપાઈ ગયો છે, પણ એમાં એમાં આટલું રાખીને વાત છે કે એને પાછું ફરવું હોય તો ફરી શકે. એટલી જગ્યા છે ખરી ત્યાં
જગ્યા
એવું છે કે તીવ્રતા મંદતા વિગ્રતામાં પણ બહુ તીવ્ર હોય થાય, તીવ્ર શુદ્ધિ હોય ત્યારે તો એને ન સૂજે, પણ જરાક મંદ પડે છે એનો મન તો ખ્યાત કરે છે. એને જે કેમ કરવું એ પ્રશ્ન નથી, પણ એ તો કારણો પણ થયા છે. જીવનમાં કશાય તીવ્ર મન થયા કરે, કોઈ પણ જીવન થયા કરે. અલ્પ શક્તિ વાળું હોવાથી ખેદ ખીન છે, જેમાં ઘણો ખેદ રહેલો છે દુઃખ છે. સંસાર અવસ્થામાં અજ્ઞાન ભાવમાં ઘણો દુઃખી છે, પણ એને એનું અવલોકન ને અભ્યાસ છે. અલ્પ શક્તિ વાળો હોવાથી જ્ઞાન ખીલખી છે કે દુઃખ સહિત છે. પર પદાર્થોને પરિણમાવવાનો અભિપ્રાય કરતું હોવા છતાં પગલે પગલે ઠગાય, વાતે વાતે છેતરાય છે. એનો અભિપ્રાય તો એ છે કે બીજા પદાર્થોને અથવા જગતના તમામ પદાર્થોને હું મારી કલ્પના અનુસાર મારી અનુકૂળતા પ્રમાણે એને પરિણમાવું રાખું, એટલે પરિણમાવું. પણ એના અધિકારની વાત રાખે, હગાવાલા ને રાખે એવું જો સંયોગ થાય તો એમ થાય કે એના હગાવાલા ને પણ આપણે પોતાનો બરાબર પ્રતિબદ્ધ હું કરવું છે, કરવું છે એટલે કયા વગર ચાલે એવું છે જ નહીં ને કરવું. પાણી પીવું હોય તરસ લાગ્યું હોય ને પાણી ન મળે તો પ્રયત્ન કોઈ છોડી દે કઈ કઈ નહીં. બહુ પ્રયત્ન કર્યો ન પાણી મળ્યું, આપણે શું કરીએ? પાણી મળે એવું હોય દેખાતું નથી, હવે ભલે મરી જવાય પણ આપણે
પાણી ન મળે તો
શું કરવું? એમ કોઈ છોડી દે તો અરે ભાઈ ચાલે એવું નથી. આ એની 5, 25, 50 ગાવ ગમે ત્યાં જુઓ આજુબાજુ, પણ જ્યાં સુધી પાણી ન મળે ત્યાં સુધી વિરામ પામી શકે. આ એક જીવનનો સવાલ છે, ત્યાં જીવને એના જીવનનો સવાલ છે. ત્યાં તથા પ્રકારની એના પ્રયત્નની ગંભીરતા ન હોય તો પછી એ વસ્તુ હાંસલ થતી સીધી વાત છે. પગલે પગલે ઠગાય છે, આવું તો ચોખ્ખું મળે છે, જાણવા મળે છે, પછી એને એનો ઉપયોગ કરવો. કારણ કે પરપદાર્થો આત્માને આધીન પરિણમતા, બીજા પદાર્થો આત્માને આધીન પરિણમે એ વસ્તુની સ્થિતિમાં નથી. જે વસ્તુ અશક્ય હોય એને એ શક્ય કરવા માગે, તો એ અશક્ય વસ્તુની શક્યતા ઊભી ન થાય, પણ એની નિષ્ફળતા અને ખોટા પ્રયત્નનું દુઃખ ને આકુલતા એને ત્યાં વિના પરમાર્થ હે. તો તે જ્ઞાન અજ્ઞાન નામને જ યોગ્ય છે. ખરેખર તો યોગ એનું જ્ઞાન છે, સૂક્ષ્મ જ્ઞાન છે, કે જે પર પદાર્થ મેળવવા માટેની વ્યગ્રતામાં પડ્યું છે એને અજ્ઞાન સિવાય બીજું કઈ કહી શકાય. માટે જે જીવ છે એ છોડવા યોગ્ય છે, એના પ્રત્યે મમત્વ કરવા જેવું. આ બહુ વિસ્તાર વાળો પ્રકાર છે. ઇન્દ્રિય સુખ અને અતિન્દ્રિય સુખ નો પ્રકાર શું છે, અથવા બહુ ટૂંકો એનો સાર એવો છે કે ભાઈ સુખ આત્મામાં છે અને સુખ આત્માની બહાર જાય નથી. બસ આ એનો ટોટલ છે. એ સુખને માટે તારો પ્રયત્ન છે, શાંતિને માટે તારો પ્રયત્ન છે. એ સુખ તારું આત્મામાં ભરેલું છે અને આત્માથી બહાર ક્યાંય તારું સુખ નથી. આ વાતને હું બરાબર અનુભવમાં સમજાવવા માટે બધો વિસ્તાર કરવામાં એને એની નાસ્તિની અવસ્થાને પીછી પીછીને એનો કાણો વણો બતાવે. આપણે તો પોતે જ છે આત્મા, છે કોઈ ત્રીજી ચીજ છે નહીં. એ તો પોતે છે, પણ હું આત્મા નથી, હું તો ફલાણો છું. બસ એમાં બધી ગડબડ ઉભી થઈ. પરિહારી બુદ્ધિ
નીચે કાચ વાગી છે ને છોડી નાખવાની,
બસ એ તો તું નાસ્તી નો વિષય કહેવાનો આશય એટલો જ છે. જુઓ ભાઈ, આ તારી ભૂલ નો પ્રકાર છે. ત્રણ ને બે પાંચ થાય એ છ ગણતો હોય એને બતાવે કે જુઓ જરાક ધ્યાનથી, આ ત્રણ ને બે પાંચ થાય કારણ કે તમે ભૂલ કરો છો. ભૂલ નું જ્ઞાન એ ભૂલ ના નિરાકરણ માટે પર્યાપ્ત થાય. ભૂલ એટલા માટે બતાવે છે, જયારે ભૂલ થાય છે એવું એને પોતાની ભૂલ સંબંધી નું પોતાનું જ્ઞાન થાય ત્યારે ભૂલ ભૂલ પણ રહેતી ભૂલ છે કે જાત છે મિથ્યા તે ભૂલ એમ કહ્યું છે. બીજું કઈ નથી કહ્યું. Thank you.